તારીખ 8/8/1997 થી તારીખ 15/8/1997 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 107.
ચિંતનની ભૂમિકામાં છું ને પાર ગયેલા નથી, પણ એટલું બધું મહિમાવંત પદાર્થ છે કે ચિંતનમાં પૂરો ન આવી શકે. અને એ મહિમામાં નિર્વિકલ્પતા આવી જાય એટલો મહિમા છે. અચિંતતાનો વિષય ચિંતનમાં તો લેવાનો વિષય નથી, ને વાત કરીએ તો ચિંતનમાં જ જાય. એ થોડો બિયોન્ડ માઇન્ડ જવાનો વિષય છે, પ્રમુખ દશા એવા પછી જ એનો ખ્યાલ આવે છે. અત્યારે તો શબ્દાર્થ પ્રમાણે લેવું કે ચિંતનને પહેલે પાર, ચિંતન થી બહાર જવું પડે એટલો બધો મહિમા છે. ચિંતન પહોંચી ન શકે જેની મહિમાને ચિંતવતા ચિંતવતા જેની મહિમાને ચિંતન પહોંચી ન શકે, ઓછું પડે એને અચિંતી કહે છે. હા, ચિંતન એટલે વિચાર. વિચારની અમુક પ્રકાર છે, મનન, ચિંતન, ઘોલન, એ બધા વિચારોના પ્રકારો છે. જરા ઉંડાણ માં એક જ વિષયના ઉંડાણ માં જવાય. ચિંતન અને મનન થોડો થોડો ફરક છે. મનનમાં વારંવાર તેનું તે આવે એને મનન કહે છે. ચિંતનમાં અનેક વિધતા હોય છે, ઘણા પડખાથી ચિંતન થાય વિચારાય. આશય તો કે શરીરમાં પોતાપણું જે થાય છે એ જીવની ભ્રાંતિ છે. હાથ કપાઈ ગયો તો આત્માનો તો કપાઈ ગયો ત્યાં. એટલે શરીરનું અસ્તિત્વ ભિન્ન છે, આત્માનું અસ્તિત્વ ભિન્ન છે. બંનેનું અસ્તિત્વ સાવ સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે. એટલે હાથ કપાઈ જાય તો આત્માને કઈ કપાવાનું બનતું નથી. આત્મા અખંડ પદાર્થ, એક અને અખંડ પદાર્થ એમને એમ રહે છે. શરીરના ઉપાંગ કપાઈ જાય તો પણ એને તો ઓપરેશન કરીને કાપે જ છે ને, કાપીને દેખાડે જ છે ને. અંદરના ઇન્ટરનલ ઓર્ગન્સ બધા કાપીને દેખાડે જ છે. આ તમારી કિડની, ફલાણું, આ તમારું ફલાણું, આ આંતર એપેન્ડિક્સ માં આંતરના કટકો કાપીને બધા. ફિલિંગ એમ જ થાય, ફિલિંગમાં એવું ન થાય કે મારું કઈ કપાઈ ગયું છે, નો ઓછો થઈ ગયો છે, અધૂરો થઈ ગયો છે. હાથ આંગળા બધું ફીલ થાય, આંગળા અંગૂઠો બધું ફીલ થાય. થાય છે ને, હજી થાય છે. એ આકારમાં ભલે ન હોય પણ ફીલ એમ થાય. તમે અત્યારે તમારા પ્રદેશો ક્યાં જોઈ શકો છો? તમે તો આ પૂતગલ પરમાણુ ના આંગળા જુઓ છો. તમે ફિલિંગથી જ નક્કી કરો છો ને કે આ આંગળી, આ અંગૂઠો, ફિલિંગ થી નક્કી કરો છો, એમ ફિલિંગ થી નક્કી થાય. શરૂઆતમાં નહોતા સંકોચાણા એટલે એમ લાગતા હતા આ સુધી છે, બે આ થાય આટલો દેખાય છે, પણ છે આ સુધી બધે. પછી અત્યારે એમ કે છે કે ભાઈ આ ફેલ થાય છે.
હાથ કપાઈ ગયો પછી એમને એમ લાગતું હતું ને કે હજી સુધી છે હાથ, એ તો થોડો ટાઈમ પૂરતું જ લાગે ને. પછી તો એ પ્રદેશ સંકોચાઈ જાય પછી તો લાગે
ને. પછી અત્યારે ક્યાં લાગે છે? અત્યારે આ લાગે છે આંગળા ને એવું બધું.
એટલે ઘણા લાંબા સમય સુધી એવું લાગે તો થોડા સમય
પાછું એમનું તો ઠીક ઠીક સમય એમ સુધી લાગે, થોડો ટાઈમ સુધી લાગ્યો હતો.
હશે
ટ્રેનનું પડ્યું ફરી વળ્યું આત્મામાં ઘૂબર ન ઉભર્યો, હાથ કપાઈ ગયો, કટકા થઈ ગયા, પણ આત્મામાં ઘૂબર ન ઉભર્યો. ચૈતન વજ્ર છે આત્મા, સ્પર્શી શકે નહીં, કાપી શકે નહીં તો સવાલ જ નથી, અડી પણ ન શકે. થોડો ટાઈમ ચાલે રામ નો ચોવીસ માં
માન પ્રકૃતિ ના લીધે અને તરત પછી દોષ કોઈ બતાવતો ઉપર તરત નથી આવતો, પછી તરત વાર લાગી પછી પૂરી દેખાડી મારે
પક્ષપાત અને ગુણગ્રાહીપણાનો અભાવ. જીવ જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા વર્તે એટલે વચ્ચે બીજા માધ્યમને મીડિયમ મીડિયેટર્સ ને રાખીને પ્રવર્તે એટલે એમાં પરોક્ષપણો છે. પરોક્ષમાં પર વત્તા અક્ષ, અક્ષ એટલે ઇન્દ્રિય, બીજી ઇન્દ્રિયનો અવલંબન લઈને મદદ લઈને એના નિમિત્તથી જોવે. જેમ કે રંગ જોઈએ ત્યારે આંખના નિમિત્તે જોઈએ, સાંભળીએ ત્યારે કાનના નિમિત્તે સાંભળીએ, તો એ પરોક્ષ જ્ઞાન છે. વ્યવહારે એને આપણે પ્રત્યક્ષ કહીએ છીએ પણ એ પરોક્ષ જ્ઞાન છે આપણા સાયન્સમાં, પદાર્થના સાયન્સમાં. સીધું જ્ઞાન ઇન્દ્રિયોના અવલંબન વિના, ઇન્દ્રિયોની મદદ વિના સીધું કામ કરે એ જ્ઞાન પ્રત્યક્ષ છે. હા, કેમ કે એમાં મન ઇન્દ્રિયની વચ્ચે કોઈ માધ્યમ નથી, માટે પ્રત્યક્ષ છે. જ્ઞાન પોતે જ્ઞાનને વેદે છે, અનુભવમાં તો જ્ઞાન પોતે જ જ્ઞાનને વેદે છે. તો જ્ઞાન જ્ઞાનને વેદે, એમાં વચ્ચે તો કોઈ છે નહીં. વેદનાર પર્યાય પોતે જ પોતાને વેદે છે, વેદન કરનાર પણ પોતે, વેદાનાર પણ
પોતે
પોતે છે. એક જ પર્યાય છે, બે પર્યાય નથી, તો વચ્ચે આવવાનો કઈ સવાલ નથી રહેતો. માટે જ્ઞાન પ્રત્યક્ષ છે. અવલોકનમાં તો જે જે ભાવો પ્રવર્તતા હોય, વર્તતા હોય, ચાલતા હોય એને જોવાના છે. અને એને જોતા તે તે ભાવો પાછળના અભિપ્રાયના ઊંડાણ સુધી જવું જોઈએ. બીજું, અવલોકનથી જે ભાવોનું અવલોકન થશે એ વિભાવ ભાવોનો રસ તૂટી જશે, એનો ફાયદો છે, તાત્કાલિક ફાયદો છે. એ આગળના સ્ટેજ ઉપર આવે છે. નહીતર વેદના કેમ નથી આવતી ખબર નહી પડે. પોતે ક્યાં ક્યાં રસ લે છે એ ખબર ન હોય તો એમ જ ચાલે અંધારામાં બધું. ભાવોના રસ ને હટાડવો જોઈએ, એની પાછળ પ્રયોજન તો એ જ છે. બંધ રાખીને સાંભળવાની પદ્ધતિ તો બરાબર નથી. કેમ કે એમના હાવભાવો ને અવલોકન કરવાનું ત્યાં બંધ થઈ જાય છે. નાની ના જે ફિલિંગ્સ ના પરિણામો છે એ દેખાય તો તમને ફિલિંગ આવે ને, એવી જ ફિલિંગ આવે. જેવી ફિલિંગ તમે જુઓ એવી જ ફિલિંગ તમને આવે. બીજાને હસતા જુઓ તો તમને હસવાનું બને. સામાન્ય રીતે કોઈ સ્માઇલ આપે તો સ્માઇલ જ આપવાનું થાય. એવી કોઈ ઉદાસ હોય, રડતા હોય, ગમગીન હોય, એની સામે કઈ હસવાનું થોડું બને, એટલે ફિલિંગ ફિલિંગને લઈ આવે છે, નેચરલ છે. એટલા માટે આંખો બંધ કરીને ન સાંભળવું.
વૈશી જેમ ખબર હોય કે આ જગ્યા જેમ આ જગ્યાએ રહેવાથી આપણા પરિણામ બગડશે, તો એ સ્થિતિને ફેસ કરવા કરતા એનાથી ભાગવાનું મન થાય. ડર લાગે કે પરિણામ બગડશે તો મને નુકસાન છે, તો એ સ્થિતિને ફેસ નથી થતી. પછી એમ થાય કે અગર હું અત્યારે ફેસ નહીં કરું તો જયારે ફેસ કરવાનો ટાઈમ આવશે ત્યારે મારા પરિણામ બગડી જાય. જેમ અત્યારે ફ્લેટ બને છે તો પપ્પાને જે હેલ્પ કરવાની હતી, પપ્પાને જે હેલ્પ કરવાની હતી, બધું રાખવામાં ને
એવું બધું, પપ્પાને થોડી મદદ કરાવવાની હતી, ગોઠવવા સામાન બધું,
તો ત્યાં ખબર હતી કે પપ્પા રફટોનમાં વાત કરશે તો મારા પરિણામ બગડશે. તો એમ મન થતો હતો કે અહીંયાથી બેહો જાઉં જલ્દી, કેમ કે કે તો પરિણામ બગડશે, એસે જ નહીં તો પરિણામ વૈશે ફેસ નથી થતો. જયારે ફેસ કરવાનો ટાઈમ આવે ને ત્યારે
થોડી તૈયારી કરવાની. અનએવોઇડેબલ પોઝિશનમાં આપણે ફેસ કરવાની અભિપ્રાય થી તો તૈયારી રાખવી જોઈએ.
પહેલાથી લક્ષ્ય કરીને બેઠા ને કે જેમ પરિણામ બગડી શકે તો એકદમ તૈયારી રાખી દે, કામ કરીએ તો ન બગડે, પણ જેમ અચાનક થોડું થઈ જાય ને તો કોઈ બગડી જાય પાછા. પેલાથી હંમેશા પેલાથી સાવધાન રહેવું પડે કે નોટ બગડવા જોઈએ તો ન બગડે, પણ અચાનક આવી જાય એવી કોઈ સ્થિતિ તો પાછા બગડી જાય.
એ વખતે પછી અચાનક આપણે જાગૃત થઈ જાય એકદમ.
પપ્પા કઈ કે ને જેમ કઈ પણ જેમ રફટોન માં કે સારા ટોન, એટલે રફટોન માં કે ને કે જેમ કોઈ પણ કામ કરી દે રફટોન માં તો અંદર થી ન ગમવા જેવું થાય, પણ કરી દઉં પણ ન ગમવા જેવું થાય. હવે ઈ ટોન માં મમ્મી કે મને તો ભાઈ એવું ન ગમવા જેવું ન થાય, ઉલટા નું વધારે ઇફેક્ટિવ કામ થાય. ઈ ખબર નહી ભાઈ છે કેમ થાય છે. પપ્પા રફટોન માં જેમ કે ને એટલે બહુ રફટોન માં ન હોય, પણ સારી ટોન માં ન હોય તો ઓલું ના ગમવા જેવું થાય. મમ્મી રફ ટોન માં પૂરો કે તો ન ગમવા જેવું.
તપાસ તો કરતો એને પાછો અભિપ્રાય શું છે તો તપાસ કર.
મમ્મી ઉપર વધારે લાગણી એવી છે એટલે થતું છે
એવું છે.
પછી મને તો બંને ઉપર ઇક્વલ જેવું લાગે છે.
તો પછી આમ કેમ થાય છે તપાસ.
બારે જયારે રહો ને તો પરિણામ માં સારું કંટ્રોલ જેવું છે કે ક્રોધ ના પરિણામ ન થાય, પછી જેમાં રસ આવે તો ખબર પડે કે આમાં રસ આવે છે. પણ સ્કૂલ માં જેટલો રહો જેટલો ટાઈમ કરું ને ત્યારે પરિણામ બહુ ઓછા થઈ જાય, એટલે કંટ્રોલ માં આવી રહેતા. ક્રોધ ના પરિણામ આવી જાય તો બહુ લંબાઈ જાય છે પરિણામ. મેં દીદી ના પ્રશ્ન પૂછ્યો ને, મેં કીધું ચેક કરવાનું, તો આજે ચેક કઈ રૂપમાં કરે બોલો છું. જેમ સ્કૂલમાં ચેક કરાવ્યું હતું ત્યારે એ લક્ષ્ય રાખ્યું હતું કે પહેલાથી જોઈશ જ્યાં તક બની શકે ક્રોધ ને રસના પીણા નહીં હોય, તો થોડો ફરક આવ્યો. પણ એ કેમ થાય છે એ ન ખબર પડી. સ્કૂલના બહાર રહું છું તો ખબર પડે છે, સ્કૂલના અંદર હોય તો ખબર નથી પડતી કે જેમ ક્રોધ આવ્યો તો ખબર ન પડે કે હમણાં ક્રોધ આવ્યો મને ન કરવો જોઈએ, તો લંબાઈ જાય છે.
જાગૃતિ એવું છે પરિભ્રમણ ની ચિંતા થાય છે.
એની ચિંતા ઉપર તો અહીંયા આવ્યું છે.
સારી વાત છે.
બેઠો ત્યારે આવી જ વાત કરી ત્યારે તો હું એમ જ બોર થતો હતો ઘરમાં, એટલે આવી ગયો. ત્યારે એવી કોઈ વાત ચાલતી હતી તો પછી રોજ
પછી ચિંતા થોડી વધવી જોઈએ. હું પેલા સત્સંગમાં નહોતો બેસતો, હવે બેસે છો. તો બેસવાનું કારણ શું?
પેલા નહોતો બેસતો કેમ કે એક તો મમ્મી ફોર્સ કરતી હતી, ત્યારે જે દાદી કી ફોર્સ કરશે તો બેસ જ નહીં, એટલે નહોતો બેસતો. ને અત્યારે અહીંયા આવ્યો ત્યારે મારું એ જ હતું કે મને જેવી રીતે લાગશે એમ કરી રહીશું. પછી એકવાર આવ્યો તો એવું લાગ્યું કે અહીંયા કઈ છે ઇફેક્ટિવ. તો પછી પેલા જ્યાં બેસતો ત્યારે કઈ સમજમાં ન આવતું, કાન અહીંયા હોય પણ મન કેમ બીજે હોય, મારું ખુદ નું
સોચતું.
પછી જેમ એમ ઘણી વાર પ્રશ્ન ઘણા ઉઠે કે જેમાં શું છે, એમાં ભેંસ ને જેમ જે આપણે જાનવરો એ બધા જોઈએ છે એમાં પણ જીવ છે ને આપણામાં જીવ છે, એ લોકોએ એવું શું ખરાબ કર્યું હશે કે એ લોકોને એવો ભાવ મળ્યો, ને આપણે એવું શું સારું કર્યું હશે કે આપણને આવો ભાવ મળ્યો, ને બેમાં ડિફરન્સ શું છે. એટલે પછી એમ કીધું કે આપણા મનુષ્ય ભાવમાં આપણને બહુ મોટી એડવાન્ટેજ મળી છે કે આપણે આજે જાનવરોના ભાવમાં ન જઈ શકીએ ને આ બધા ઓલાથી છૂટી શકીએ, એવું મનુષ્ય ભાવમાં જ એક ચાન્સ છે અને ઓલામાં નથી. ને જ્યાં મનુષ્ય ભાવ મળ્યો છે એના ઉપર જયારે આવું સાંભળવા મળ્યું છે સત્સંગ અટેન્ડ કરવા, તો પછી કરી લેવું જોઈએ. કેમ કે મનુષ્ય ભાવ નું તો કઈ ઠીક નથી, કાલે ખત પૂરો થઈ શકે, જેટલું જલ્દી થઈ શકે.
બરાબર. એન્ટ્રી તો બરાબર થઈ છે, પ્રોસેસ થવાનો રહે છે. જોઈએ હવે શું આગળ જાય છે. તારી મમ્મી હરીફાઈમાં આવી જાવ. એવું નથી કે નાના છે આગળ ન જઈ શકે, આત્મા કઈ નાનો માનો છે ને, એના દિનો આત્મા છે ને વર્તમાન સુધી બધા સરખા જ છે. ટાઈમ પીરિયડ થી બધા આત્માઓ સરખા છે, કેમ કે બધા એનાથી વર્તમાન સુધીના જ થયા છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, ટાઈમ પીરિયડ નથી.
સ્વાનુભૂતિ દર્શન લે છે તો એ સત્સંગ ને આ સત્સંગ એ બે માં મને એવું લાગે, જેમ કોઈ કે ને કે સવાર નો સત્સંગ ભણવાનું હોય ને કોઈ કે સવાર નો સત્સંગ ગોન કર, તો એવું ના લાગે કે તરત એવું લાગે કે ચલો ભણીએ ગોન કરી દઈએ. એટલે રાત નું સત્સંગ હોય તો એ એમ લાગે કે કરવું પડશે, કઈ ઓલું કામ ની છે, પણ સવાર ના સત્સંગ માં એટલી ઇમ્પોર્ટન્સ નથી
જાણતી.
કારણ શાયદ ઈ છે, કેમ કે એમાં મને શાયદ એવું કઈ સમજાતું નથી કે જે મારા માટે કામ આવે, અને આ પરિણામની ચર્ચા મને મોસ્ટલી એવું બધું હોય છે જે મને લાગુ પડે, એ કારણ મને લાગે.
ભાવના રાખવાની વિજ્ઞાન, તમે વિજ્ઞાન પ્રયોગ સુધી ક્યારે પહોંચીશ, જલ્દી પહોંચો તો સારું, મને પણ વિજ્ઞાન થાય તો સારું. એમ
મારે
બીજે રસ લેવા માંડે છે, રમવા માંડે, ભણવા માંડે, પછી અસર વહી જાય ને. જોવામાં અનુભવ ને પણ જોવાય છે, જો પોતા તરફ નું જોવું હોય તો, બીજા તરફ નું જોવું છે એ તો એક ઇન્દ્રિય જ્ઞાન નો બાહ્ય ઉપયોગ છે, એમાં અનુભવ નથી આવતો. જાણવું થાય છે, એ જોવામાં માત્ર જાણવું થાય છે, અનુભવ નથી આવતો. પોતા તરફ નું જે જોવું છે એમાં અનુભવ જોવાય છે. દ્રઢ નિશ્ચય થાય છે એમાં આ જ્ઞાની પુરુષ છે, અને જે મને આત્મકલ્યાણમાં પરમ કારણ છે એવો નિશ્ચય થાય છે. પરમ કલ્યાણમાં કારણ થાય છે એવું કારણ તીર્થંકર જિનેન્દ્ર દેવ હોય, પરમેશ્વર હોય, એના પ્રત્યે થાય છે. આના પ્રત્યે પણ એવું થાય છે ત્યારે પરમેશ્વર બુદ્ધિ આવે છે, એમને આગળ લીધું છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે, એમ તમને વાત લીધી છે. મુમુક્ષુ તારણ ક્રમમાં તો વિસ્તારથી બધી વાત બે પ્રકારે નિશ્ચય છે. એક તો જ્ઞાની પુરુષ છે એનો નિશ્ચય, અને મારા પરમ કલ્યાણનું કારણ છે એવો બીજો નિશ્ચય. બે નિશ્ચય બંધ કરવા જાસ ત્યારે તું શું થઈ જાસ?
આખો દિવસ તો ભણું ને એટલે કામ હોય તો આ બોર સાથે રાત ના રમી લો તો એટલે સવારે નો આવીએ કોઈ સત્સંગ તો પછી નીરવભાઈ ને મમ્મીએ પૂછ્યું કે કેમ આવ્યો તો એમ જ એકાદ્ર ચેસ રમતો હતો અને મોડું સુવાનું એટલે ન ઉઠી. પછી પછી થોડી વાર એમાં થિંક કર્યું ને તો એવું લાગ્યું કે હું સત્સંગ ને વધારે ઇમ્પોર્ટન્સ નથી આપતો એટલે મિસ કર્યું. કેમ કે અગર સ્કૂલ હોત તો એક વાગે સુત તોય ઉઠી જતો, પણ સત્સંગ ની અરે ઇમ્પોર્ટન્સ નથી અપાતી મારાથી એટલે મિસ કર્યું. અને પાછું અંદર થી સાયકોલોજીકલી મિસ કોન્સેપ્ટ એ થાય છે કે મમ્મીએ નહોતો ઉઠાડ્યો અને મોડો સૂતો એટલે
મને ચાલ છે કે
પોતે આજે પોણા છે તો વિકી પછી કૃષ્ણ છે દોડા દોડી કરી અહીં કાલે મારાથી મોડું આજે
સાંભળવું નો પ્રશ્ન
તને મમ્મી કઈ તો નીકળ્યા છે ને હું જાઉં છું ઘર બંધ તને એકલો જયારે તને એટલું ઉઠાડી નહીં કીધું હોય તો તું કેમ આવ્યો નહીં એમ તો કેમ નતો ઉઠાડ્યા
ઉઠાડે
પણ ખરી ને તો ઉઠે પણ જાય પણ ખરો
અને
કાલે બાદમાં એમ આવ્યું છે વાત મનુષ્ય બહુ તો ગમે ત્યારે પૂરો થઈ જાય અને એ વાત કન્સિડરેશન ના હોય તો ટાઈમની કિંમત વધારે આવે ટાઈમની કિંમત કેમ ન આવી એ મારો ક્વેશ્ચન હતો એટલે યાદ કર્યા કાલ તો તને એમ લાગતું હતું કે મનુષ્ય ભાવ તો ગમે ત્યારે પૂરો થઈ જાય તો મનુષ્ય ભાવ ગમે ત્યારે પૂરો થઈ જાય તો ટાઈમની કિંમત ઘણી થાય મનુષ્ય આયુષ્યની ટાઈમની કિંમત બહુ છે અને એની પાસે બીજી કોઈ કિંમત નથી સ્કૂલની કિંમત નથી ચેસની કિંમત નથી ને ઉંમરની કિંમત નથી કોઈની કિંમત નથી
મનુષ્ય ભાવ પૂરો થઈ જાય એટલે એના પહેલા આત્મ કલ્યાણ કરવું હા અને એના માટે ચર્ચામાં જે કરાવું છે ઘણી વાર એમાં કઈ એવું લાગે છે કે જેમ
આત્મકલ્યાણની ભાવના અભાવમાં ઉદયમાં જે ઉદય આવશે એમાં ગડબડ થવાના છે
બરાબર
પછી એક એક ઉદયની કોઈ જુદી જુદી દવા નથી ઉદયની દવા એક છે જીવ તરીકે જોવા એટલા માટે વધારે રસ ન લેવાય એની જાગૃતિ હોવી જોઈએ.
ખોટું
બોલો છે એમ નું કે મેં તો આમ કર્યું છે એટલું કહેવાય. કદાચ સમજ થઈ તમારી થતી હોય તો મેં તો આમ કર્યું છે.
ખોટી ખોટી ફરિયાદ હોય તો કઈ બોલ્યા નહીં.
જેને નિંદા નથી ગમતી એને પ્રશંસા ગમે છે, માટે નિંદા નો અણગમો નહીં થવો જોઈએ. રાજી થવાનું હોય કે નારાજ
થવાનું, બીજે વાંચવું હોય તો ભાઈ ત્યાં ચૂપ થઈને પતાવી દે કે આ હું માથા ખોટે તો જલ્દી પટે
ધોબી મફત ધોઈ દે, તો ધોબી નો હોય તો ધોબી થઈને મફત ધોઈ દે તો એને ઉપકારી માનવા કે એને શું ગણવા? ઉપકારી પ્રત્યે ખીજાવું.
ભાઈજી હું એમ બધાને કહેતી કે બેન ને મારા ઉપર વધારે પ્રેમ છે ને એટલે દ્વેષ થાય છે, રાગ છે એટલે.
આપડા કપડા એને સાબુ પાણી થી ધોઈ દઈ એવા ત્યાંથી જ આવી
બીજાની નજર માં સારું દેખાવું લોકસંજ્ઞા તો છે, લોકસંજ્ઞા ને કૃપા દેવે ઝેર કે દેશે કીધું છે. મોટા ભાગના માણસો ઘણું પાપ કરીને પૈસા કમાય છે, ઘણા પૈસા કમાય છે, મોટા ભાગે ઘણું પાપ કરીને જ કમાય છે. પછી દાન દે છે, એમાંથી કેટલાક તો દાન દે છે, બધા નથી દેતા પણ કેટલાક દાન દે છે. દાન દે ત્યારે પછી એનો પ્રશંસા કરે છે લોકો. જુઓ ભાઈ, કેટલું દાન આપ્યું, કેવા દાનવીર છે, કેવા ઉદાર છે, કોઈ એમ નથી કહેતો કેવા પાપી છે. એમાં થોડો ટાઈમ માટે રહીએ, એટલા માટે કે આયુષ્ય ચાલુ હોય અને બંને ટુકડામાં આત્મા પ્રદેશો હજી છૂટા ન પડ્યા હોય અને એટલા રબરની જેમ એક્સપાન્ડ થયા હોય. કેમ કે આત્મપ્રદેશો એક્સપાન્ડ પણ થાય છે અને કોન્ટ્રાસ્ટ પણ થાય છે. કેમ કે એક માણસ બાળકમાંથી યુવાન થાય છે તો આત્માના પ્રદેશો કાંઈ વધતા નથી. બાળક નાનું હોય, યુવાન માણસ એ જ માણસ મોટો થાય છે. તો પ્રદેશો છે, એક માણસ દુબળો હોય એમાંથી જાડો થઈ જાય. 5 વર્ષ પહેલાં દુબળો હોય અત્યારે એકદમ જાડો હોય, પ્રદેશો કાંઈ વધતા નથી, એક્સપાન્ડ થાય છે. તો લાંબો ટાઈમ ન રહી, આયુષ હોય તો ત્યાં એટલો ટાઈમ રહીએ. સમજ થાય ત્યાં અણસિયાની આયુષ કેટલી હોય, 2-4 દિવસની. તો આ તો બે કટકા થાય તો અમુક કલાક સુધી, વધુમાં વધુ કેટલીક મિનિટો સુધી કે કેટલીક કલાક સુધી, બસ એથી લાંબુ ન જોઈએ. પછી આત્માના પ્રદેશો એક્સપાન્ડ થાય તો કેટલા થાય, એનો મેક્સિમમ એરિયા 14 બ્રહ્માંડ છે. કેટલા? કેવળી સમુદઘાત કરે ત્યારે આખા લોકમાં વ્યાપે એના પ્રદેશો, લોક પ્રમાણ. એટલે આત્માના પ્રદેશોની સંખ્યા પણ લોક પ્રમાણ પ્રદેશ લીધા છે. જેટલા 14 બ્રહ્માંડના આકાશના પ્રદેશો છે એટલા એક આત્માના પ્રદેશો છે. અત્યારે સંકોચાઈને નિજ દેહ પ્રમાણ રહ્યા છે, જેને જેટલો દેહ શરીર એ પ્રમાણમાં રહ્યા છે સંકોચાઈને. સંકોચાય ત્યારે શું થાય, પ્રદેશ તો એવડો ને એવડો રહીએ પણ એક ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો, એમ ગોઠવાય, એકબીજાને અવગાહન આપે. અવગાન એટલે જગ્યા આપે. પ્રદેશ તો એવડો ને એવડો જોઈએ, દરેક પ્રદેશ પ્રદેશ નાનો મોટો ન થાય, ખેંચાઈને મોટો થાય, સંકોચાઈને નાનો થઈ જાય એવું ન થાય. પ્રદેશ નહીં, પ્રદેશ એટલે પરમાણુ જેટલો એરિયા, એરિયામાં અને લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ ત્રણે આવી જાય. ક્યુબિક એરિયા અથવાનું વોલ્યુમ જે આપણે એને કહીએ, દેહાત્મક બુદ્ધિ તો છે પણ એ તો એના હાથની વાત નથી. ઈચ્છા પ્રમાણે કઈ શરીરમાં રહી નથી શકાતો. ઈચ્છા પ્રમાણે શરીરમાં રહી શકાય તો કોઈ છોડવા જ માંગતો નથી. એમાં ઈચ્છા કામ ન આવે. આયુષ પ્રમાણ દેહ સંયોગ છે. દેહ સંયોગ ક્યાં સુધી? આયુષ્ય પ્રમાણે. આયુષ પૂરું થયું એટલે ગમે એ પરિસ્થિતિમાં દેહ ના હાથમાં છૂટતા.
નોર્મલ આપણા રૂટિનમાં હવે આ પછી આ એટલે આમ તો કઈ ખ્યાલ ન આવતો. પણ આજે હું છું કે સડનલી કઈ ગમે અચિંતા મારે પગ કઈ પાછળ ભટકાઈ ગયો ગમે ઓલા ઠેકાણે એકદમ જોરથી હતું. પણ આમ નોર્મલ જે ઉદય હોય ને એમાં તો આમ નહોતું જુદું થવાય. તો જયારે એ એકદમ એટલો બધો ખ્યાલ આવે જેને આપણે કહેવાય દેહમાં હું પણ કેટલું બધું ઓલું થઈ ગયું છે એના દર્શન આપણે કહેવાય ને એવું થયું. ચાલો એ જ મોમેન્ટ આમ મારો હાથ એટલે એ તો મને એમ વિચાર આટલું બધું ગાઢું થઈ ગયું આમાં હું પણ એક વર્ષ થઈ ગયું છે અને એટલું થઈ ગયું છે એટલું બધું થઈ ગયું છે. હવે આમાંથી મેદાન તો એ કર્યું પણ આપણે દેહ માંથી છૂટા પડવાનું આવે ત્યારે નહીં ઓલું થાય એટલું બધું મને આમ લાગ્યું. અને વિજ્ઞાન તો કરવા માટે કેટલો ભગીરથ પ્રયત્ન માગે છે હોળું પડવાની માટે ભગીરથ પ્રયત્ન કાઢવાની જુદાપણાની નહીં કરવા છે. તો ત્યારે એ તરત મને જે પેલા ખ્યાલ આવ્યો કે આ તો આટલું બધું દરબારીને ભર્યું છે એટલે બહુ આમાં એકદમ પાછળ પડવું. અને આ મારા પણ તો મને મેં કેવી રીતે હું આમાં કાઢી હતી સિવાય સી બીજું લખી ત્યારે મને એકદમ મૂંઝવણ એમ કે આ મારા પણ આ એક જયારે ડાયટ તમે કેમ એક મિનિટ પડી જાય ને એવું આમ લાગવા મળ્યું. પરિભ્રમણ કરાવે છે ને બીજું શું થઈ ગયું
બોલને કા સોચતે થે મને હિંમત નહીં હોતી થી બોલને ધ્યાન નહીં રહેતા કિતની વાર આપ બોલ રહે હો કે ઘર કામ કા ઇતના મુખ્યતા આતી હૈ ભાઈ શ્રી કો છોડા નહીં રહેતા રાત કો ભી લગતા હૈ કુછ કર લે દિન મેં ભી સોચે નહીં હૈ કભી લગતા હૈ કુછ કર લે આજ લગા દસ રોજા ના થઈ એટલે નહીં તો યા નહીં મિલે મેં સચ્ચે वो थोड़ा छूटता नहीं घर काम को बहुत मस्त है और कुछ खास काम नहीं होता है फिर भी
जो कॉन्सेप्ट बदल देना चाहिए पहले से जो महत्व दे रखा है उसको तोड़ देना अभिप्राय में अभिप्राय बदलने से आसान हो जाएगा. इसमें क्या रखा है? क्या यही हमारा जीवन है कि खाए पिए और सो जाए? यही तो चलता है. घर में क्या चलता है? रोज खाना खाना सो जाना फिर खाने खाना फिर सो जाना उतना ही जीवन थोड़ा है. और ये तो पशु भी करते हैं. हमारी क्या विशेषता रही?
गुस्सा
करना शुरू कर देते हैं. अपना काम नहीं करते हो बहुत उनके ऊपर अधिकार बहुत ज्यादा है. वो भी जीव है ऐसा लेना मेरे बच्चे हैं ऐसा नहीं लेना. जीव है
कौन सर्विस दे रहे हैं, हमारा हम तो नौकर है, हमारा कर्म बंधन हमारा सेठ है, वो अपने को कार्य नौकरी कराता है, नौकरी कर लेना प्रामाणिकता से। बाकी तो सब अपना प्रारब्ध लेके आए हैं, गरीब में गरीब परिवार वाली लड़की अरबपति के वहां जाती है, और अरबपति के वहां दी हुई लड़की गरीब हो जाती है, प्राप्त बदल जाता है, क्या करे वो, क्या करे। तो कोई आगे से सोचते हैं इसलिए ऐसा होता है, ऐसी कोई बात नहीं। फिर भी अपना राग है तो विकल्प आया, ज्यादा लगाव मत रखना, पकड़ मत रखना, उतना अपने दुखे होने का बात है। तीव्र होने से आता है, जैसा मेरे परिणाम मेरा भाव होता है ऐसा क्यों नहीं होता है, ये पकड़ आती है। और होता नहीं है वो तो स्वतंत्र रूप से नहीं होता है, तो अपना कोई भाव के अधीन बाहर की परिस्थिति है ही नहीं, आकुलता बढ़ जाती है तो गुस्सा आता है, और अंदर में क्रोध प्रकृति का उदय आता है, क्योंकि हम लोगों ने बार बार क्रोध करके क्रोध प्रकृति का निबंधन कर लिया है। आएगा तो कोई भी बहाने क्रोध आने लगेगा, बाहर में परिस्थिति नहीं है तो स्वप्न में भी क्रोध आएगा, वहां तो कुछ है ही नहीं, तो अंदर में उदय आता है तो परिणमन हो जाता है, क्योंकि हम लोग स्वरूप में सावधान नहीं, स्वरूप में सावधान होते तो ऐसा नहीं होता है, या इतना जुड़ान नहीं होता है। શું લેવા દેવા છે, આત્મકલ્યાણ ની ભાવના ખૂબ તીવ્ર કરવી તો પછી આત્મકાર્ય માંથી નવરાશ નહીં મળે, તો મારે કીધું તો નવરો હજામ એના જેવી વાત છે, દ્રષ્ટાંતમાં હજામ છે, આપણને કોઈ કહે જોઈ કેમ ચટકા ચડે, પરલક્ષ માંથી પર રુચિ ડેવલપ થાય છે, એની અસર મિથ્યા શ્રદ્ધા તીવ્ર થવામાં આવે છે, દર્શનમાં વધારે
ગાઢ કરે છે. સ્વલક્ષ્મ આત્મરુચિ વધે છે, દર્શન મુને ગાળે છે. આમ સામે સામું છે. આત્મકલ્યાણ પુરુષાર્થાધીન છે અને બાહ્ય પરિસ્થિતિ પ્રારબ્ધાધીન છે, એમ પરિસ્થિતિ છે. આત્મપુરુષાર્થ એટલો બળવાન છે કે પ્રારબ્ધને પણ બદલી નાખે એકવાર. આત્મપુરુષાર્થમાં પ્રારબ્ધની વાત નથી લેવાની. અભિપ્રાય પકડાય પછી અભિપ્રાય મારે એવો ન જોઈએ, એમનો નિષેધ કરવો. હું જાદુ ખાતો કહેવાય પરલોક્ષ ઉપર સ્વાધ્યાયમાં ઘણી વખત ઘણી વાતો આવે છે, એ વખતે ચોંટ લાગવી જોઈએ કે આ મારી વાત આવી એવું લાગવું જોઈએ. એને બદલે સત્સંગમાં પણ પ્રયોજનનો વિષયનું ધ્યાન નથી રહેતો એવું છે. શું કરવા, લખવા પાછળ શું કારણ અભિપ્રાય છે? પરિણામ શું કરવા લખશ, શા માટે લખશ? પપ્પા ની ચર્ચા કરજો, તમારું કામ કરો, વાંધો નહીં, થોડુંક મારું કરતા જાઓ, થોડું થોડું.
પછી અમદાવાદ આવી જાય.
ચાલે નહીં, ચાલવાના નથી. નોકરી કરવી અને બી હું માથાકૂટ કરી દઉં. ધ્યાન દેવા તો આવ્યા છે. પરિભ્રમણ ની ચિંતા નથી ને એટલે શું કરવાનું ઉઠે છે. પરિણામ ઠીક રહે તો પરિણામ પ્રોબ્લેમ મત લેને સે અગર ઠીક રહા તો ઠીક હૈ. પ્રતિકૂળતામાં પરિણામ સુધરે એટલે પરિભ્રમણને એ બાજુનું આપણા પરિણામ વધારે આત્મકલ્યાણ બાજુના થાય તો વ્યવહારિક પ્રતિકૂળતા સારી, પરિણામ બગડે તો ખરા, યોગ્યતા પ્રમાણે થવાનું. તો અનુકૂળતા નો આધાર લેવાય તો વેદના નો આવે, અનુકૂળતા નો આધાર કેટલો લઈએ છીએ એના ઉપર આધાર જરૂર છે. આવવા નહીં આવવાનો વેદના, આવવા નહીં આવવાનો આધાર અનુકૂળતા ઉપર આપણે અવલંબન કેટલું લઈએ છીએ, ઠીક પણ કેટલું લઈએ છીએ તો નો આવે. પણ અનુકૂળતાની કિંમત ઉડી જાય, કેમ કે એક માણસ પેટ ભરીને જમી લીધું, સારું ભોજન છે એમાં, પછી પાછું કોઈ મીઠાઈ ખબર ખાવા માટે આવે કે ફરીને જમો, તો પેટ ભરવા એમ થાય કે નહીં હવે મને નહીં ચાલે, આમ તો પેટ ભરાઈ ગયું છે.
મને હવે નહીં ચાલે, તો નવી અનુકૂળતાની કિંમત નથી આવતી. એમ આવી અનુકૂળતાઓ અનંત વાર આવી ગઈ જીવને. અનુકૂળતાની શું કિંમત છે? આના કરતા વધારે સારી અનુકૂળતાઓ, ઘણી સારી, અનેક ગણી સારી અનુકૂળતાઓ અનંત વાર આવી ગઈ. મોટો રાજા થયો છે, હમ દામ ઠામ જેને ગઈ બધી સંપત્તિ અને સાનુકૂળતાઓ બધી જાતની અનંત વાર થઈ ગઈ. અત્યારે તો સામાન્ય ગણાયા, અત્યારની જે અનુકૂળતાઓ આપણા લોકોને છે એ તો સાવ સામાન્ય ગણાય. આ સંસારનો સંસાર અનંત વાર થયો, તો આને શું કિંમત? મીઠાઈ ખાધા પછી કોઈ એમ કે હજી એકાદ રોટલી ખાઓ તો રોટલીની કઈ મહિમા આવે છે, કિંમત આવે છે? એમ અનુકૂળતાની કિંમત તો અભિપ્રાયથી, વિચારથી, વાસ્તવિકતાથી ઉગાડી દેવાની, એટલે એનું અવલંબન નહીં આવે, આધાર નહીં આવે. ઉપર જોવાનું છે, નીચે નથી જોવાનું. કેવી રીતે? કે બીજાને આટલી અનુકૂળતા નથી, મને છે, તો તમે નીચે જોઈને અવલંબન લેશો. પણ ઉપર તમે જુઓ તો આપણા કરતાં તો ઘણા અનુકૂળતા વાળા છે. આપણે શું છે, આની શું આટલી બધી આપણે કિંમતને આધાર લેવાની જરૂર છે? આપણું કામ આપણે કરું ને, પછી વાંધો નથી. મંથન બસ આ રીતે જ મંથન કરો. જે જે વિચારો આવે એ વિચારોના સામે મંથન કરવાનું. મંથનમાં શું છે કે જે આપણે વાંચ્યું સાંભળ્યું એમાંથી જે ગ્રેસ્પિંગ થયું હોય એની સામે આપણા સાંસારિક પરિણામો પાછા ચાલવાના અંદર ઉદય આવશે. આથે કર્મ ઉદય ચાલુ છે અને સંસારના પરિણામો કર્યા છે એટલે ઉદયમાં પણ એ બધા આવવાના. એની સામે આપણે જે ગ્રેસ્પિંગ કર્યું છે એને સામે રાખવાનું અને મંથન કરવાનું, એ સ્ટાઇલ છે.
રસ લેવા જેવું કઈ છે? પ્રેક્ટિસ કરાવવાના છે ને? તમને તો 9 વાગે પૂરો થઈ જશે. વિડિયો કેસેટ કે ઓડિયો કેસેટ? ઓડિયો થવાની. કયા સબ્જેક્ટ ઉપર સ્પીચ તૈયાર કરવાનું? ઇન્ડિપેન્ડન્સ કરી છે તૈયાર. પછી આમાં કઈ આધ્યાત્મિક નાખ્યું કે ન નાખ્યું? પોઝિટિવ પોઈન્ટ લેવાના, પણ આત્માની સ્વતંત્રતા, જીવની સ્વતંત્રતા, પરમાણુની સ્વતંત્રતા. ઇન્ડિપેન્ડન્સ ફ્રોમ ધ કન્ટ્રી, બરાબર છે. પણ ધેર આર વેરિયસ ટાઈપ ઓફ ઇન્ડિપેન્ડન્સ વિચ ઇઝ સપોઝ ટુ બી કન્સિડર, હાર્ડ ટુ બી કન્સિડર. એમ કરીને થોડુંક નાખી દઈએ ને આપણે. એમ લાગે ને કે એકદમ ગરમ લાગે, સમથિંગ ન્યુ, ધેર ઇઝ સમથિંગ ન્યુ ઇન ધીસ પ્લેસ. લૌકિક તો વાત બધા કરવાના છે, થોડોક એકાદ ટુકડો અલૌકિક નહીં ખવાય તો કોકને સ્વાદ આવી જાય. તમે એડ કરતા ન ફાવે તો માન છે, મારી પાસે હું તને એડ કરાવી દઈશ. પહેલાથી નહીં વિચાર, નહીં તો બહુ રસ પડી જશે, તમને બહુ રસ ચડી જશે. પહેલાથી એવું નહીં વિચાર, ઠીક છે, નોર્મલ. એબનોર્મલ નહીં લેવાનું, બહુ વજન નહીં આપવાનું, નોર્મલ ચાલ્યા જવાનું. મન બહુ ચડી જાય, પણ હવે શું છે કે એને એની યોગ્યતા જોતા સપ્રેસ કરીને કઈ કામ લેવા જેવું નથી, દબાણ છે કામ લેવા જેવું નથી, થોડી એને સ્વતંત્રતા આપતા જાય છે. આમ ટર્ન લઈ લે છે, ટર્ન લીધો છે એને તો સુધી એને થોડો રિસ્પોન્સ. થોડા તો કરે, ગડબડ તો હોય તો થોડા વાત કરે, પણ તો આસ્તે 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 ટ્રીટમેન્ટ દેના પડે. જોર લગાને છે ઉલટા પડ સકતા હૈ.
બી આઈડિયલ, ઇફ યુ અચીવ ગ્રેટનેસ બી આઈડિયલ.
લોકસંગ
લોકસંઘમાં કહેવાય ને, બીજાના સર્ટિફિકેટ છે, આપણે કઈ વેચાઈ જવું છે? સર્ટિફિકેટમાં વેચાવું છે? હું એવો છું કે મને બીજાના સર્ટિફિકેટની જરૂર નથી. જો બીજાના સર્ટિફિકેટની અપેક્ષા રાખવામાં આવે તો કોઈ ખરાબ સર્ટિફિકેટ આપશે ને ત્યારે માથું ખરાબ થઈ જશે. કેમ કે ઓલો સર્ટિફિકેટમાં રસ ચડી ગયો ને પછી એના ઉપર કાપડે બહુ પરિણામ બગડી જાય. એટલે પહેલેથી બે ને ઉડાડવાનું, કોઈ સારું સર્ટિફિકેટ આપે તો એમાં શું થઈ ગયું. નીચ પદમાં ઉચ્ચ પદ માનવાથી શું ફાયદો? એ તો મૂર્ખામે છે. એની જાગૃતિ રાખો. નીચ પદમાં ઉચ્ચ પદ શું કરવા માંગે?
નુકસાન દેખાવું જોઈએ.
કેવું નથી લાગતું? એમાં એવું છે કે જો હું આત્મકલ્યાણ માટે બેદરકાર રહીશ તો થઈશ, પણ હું એવું નથી કે બેદરકાર રહું, માટે હું નહીં થાય એમ લગ્ન. હું નહીં થાય એમ સીધું નહીં, પણ હું મારું આત્મકલ્યાણ ઈચ્છું છું, ચાહું છું, એટલે મારી દુર્ગતિ નહીં થાય. અને એનો વિશ્વાસ આવવો ઇટ્સ અ ગુડ સિમ્પટમ. અંતરથી હોય તો અટકી જાય. એટલું જ નહીં, અંતરથી આત્મા જવાબ પણ આપે કે હવે દુર્ગતિ મારી નહીં થાય. ડેફિનેટલી નહીં એવું પણ બને, એ બરાબર હોય છે. વિચારી લેવાનો, વિચાર કરી લેવાનો, એનું નામ પહેલા વિચાર કરી લેવો, એનું નામ પૂર્વ તૈયારી. કોઈ પણ વાતમાં પ્રવેશ કર્યા પહેલા, કોઈ પણ કામમાં પ્રવેશ કર્યા પહેલા એનો વિચાર કરી લેવાનો, એનું નામ પૂર્વ તૈયારી. કામ તો નહીં કરે ખોટું ખોટું કહે. ખોટું નહીં બોલે, બસ ઈસુ ખ્રિસ્તને તમારા સ્કૂલમાં તો સમજાવીશ. ગાંધીજી કે ઈસુ ખ્રિસ્ત તો કોઈ એવો દાખલો આવે છે કે એને કોઈ લાફો માર્યો એક ગાલે, તો એને એને કીધું બીજો ગાંધ છે મારો ખાલી ત્યાં બી માર એને ગુસ્સો કર્યો ન કર્યો. આઈડિયાલિસ્ટ હોય છે એ એવા હોય છે, ગુસ્સો કરે એવા નથી હોતા. ક્રોધ પ્રકૃતિ નો બંધ થાય છે. આ જીવે બહુ કર્મ બાંધ્યા છે, હજી કેટલા બાંધવા છે એમ પૂછું. આમ તો ક્રોધ પ્રકૃતિનો ગુસ્સો તો લોભ ના કારણે પણ આવે, માયા ના કારણે પણ આવે, માન ના કારણે પણ આવે. એ વખતે ક્રોધ પ્રકૃતિ નો ઉદય છે અને ક્રોધમાં જોડાય છે અને ક્રોધ પોષે છે. બીજી પ્રવૃત્તિ ન હોય તો ઉદયની પ્રવૃત્તિમાં સત્સંગ સિવાય, સત્સંગ અને આ લખવા કરવાનું એ સિવાય ખાવું પીવું બેસવું એ ઉદય છે. ત્યાંના પરિણામ થોડાક ચેક કરવા કેમ ચાલે છે, પછી એના ઉપર થોડો વિચાર કરશું.
એટલે પેલા તો ધ્યાન ઘરે જવાનું તારા મન કેમ છું, તમારે 10 કલાક છે ઘરે જઈને વિચારવું છે. ઈ લોકો નું તો ખેંચાણા જયારે આવ્યું ને અથરત મને એ તો ખબર પડતી, સાવધાની હતી. ત્યાં બધું એટલે કયા વેચતા હતા રાત્રિ સુધી વેચવા મને પાછું ઓલું સાવધાની નહીં રહેવું જતો હતો ને કે ભાઈ આ કેમ મારું આમ થાય છે ખેંચાણ, એટલે ઓલા પણ આગળ નો આ એક ઝબકી ને બી મરણ માટે પરણ માં મને ઇન્વોલ્વ ના કરો, કોઈ પણ રીતે હલચલો મારી દીધો, મારો આમ તમે ટાઈમ થઈ ગયા ને મને નથી કરતો. તમારે મને એ તો ન કરો, તમારે જવું એટલે જવું ગમે એટલે ત્યારે મને એ પરિણામ દેખાણ જવાનું કેમ મન થાય છે એટલું એના પછી એમ છે ને કે આને કેમ ના સ્લીપ થોડું થઈ ગયો ને, સાવધાની રાખવાની હોતી નક્કી કરી છે તરત આમ પડી જતા ને કેમ આપણે રસ્તા થઈ ગયા.
મૂળ મુદ્દો માં ભૂલ છે એના કારણ થી આ બધું ગબડ ને ગબડ ચાલ્યા જ કરે છે. એનું સોલ્યુશન શું કરવું? તમે એક વખત જયારે પહેલી વખત આવ્યો હતો ત્યારે તમે કીધું કે અમને ખોટ વિસાર્યા પસંદ નથી, હવે ખોટ વિસાર્યા સાબિત થયા, એટલે હવે હું સોલ્યુશન કઈ રીતે કરીએ પાછું?
એવું છે કે જો તમે સારું એવું એજ્યુકેશન લીધું છે તો તમે તપાસો તો તમે તમે જે સારી રીતે કામ કરવા માંગતા હતા એમાં ઇન્ટરેસ્ટ વધારે લેતા હતા. કોઈ પણ માણસ કોઈ પણ લાઈનમાં એક્સપર્ટ ક્યારે થાય છે અથવા આગલી હરોળમાં ક્યારે કામ કરતો થાય એ કામમાં એનો ઇન્ટરેસ્ટ વધારે હોય, ઇન ઇન્ટરેસ્ટ હોય તો એ માણસ આગળ નીકળી જાય છે. આમાં લેકિંગ પોઈન્ટ ઇન્ટરેસ્ટનો છે. ઇન્ટરેસ્ટ ક્યારે આવે? લાભ દેખાય ત્યારે. લાભ દેખાય તો રસ આપોઆપ પણ થાય. જે સત્સંગ છે એ આમાં લાભ નુકસાનને સમજવા માટેનો એક પ્રસંગ છે. આ અવસરે આપણે આ લાઈનમાં કેટલો લાભ છે અને ન આગળ આગળ વધીએ તો કેટલો લાભ છે, ન આગળ વધીએ તો કેટલું નુકસાન છે, આ જો બરાબર સમજાઈ જાય તો ચેન્જ ઓફ પ્રાયોરિટી થઈ જશે. આ એટલું બધું ટોપ પ્રાયોરિટીમાં આ કામ થઈ જશે, આ કામ આવી જશે, પછી સક્સેસ જવામાં વાંધો નહીં આવે. નહીતર સાઈડ બિઝનેસમાં કોઈ બી કામ નહીં થાય અને થોડું બી નહીં થાય. થોડું થયું છે એવો અહંભાવ થશે, કામ નહીં થાય એવું છે. કેમ કે આનું એચિવમેન્ટ બહુ મોટું છે. આનું અલ્ટિમેટલી આનું જે રિઝલ્ટ છે એ સિદ્ધ પર છે. બહુ મોટું એચિવમેન્ટ છે. જેટલું મોટો લાભ હોય એના પ્રમાણમાં ઇન્ટરેસ્ટ એના પ્રમાણમાં ક્રિએટ થવો જોઈએ. મિત્ર એ વાત સમજાણી નથી. બુદ્ધિપૂર્વક લાગે છે એ યથાર્થ ક્યારે? કે એની પ્રાયોરિટી ચેન્જ થઈને એના ઇનિશિયેટિવ્સ ઊભા થાય ત્યારે, અધરવાઇઝ નોટ. કારણ કે બુદ્ધિપૂર્વક સમજાય છે એમાં બે પ્રકાર છે. એક પોતાની જાતને ઇન્વોલ્વ કરે છે, એ સ્વલક્ષી છે, એટલે એમાં પ્રાયોરિટી ચેન્જ થઈને એના ઇનિશિયેટિવ લેવા માંડીએ આપણે. અને કામની વ્યવસ્થા જ એ રીતે છે કે કોઈ પણ કામને વિચારો એટલે તમે ડિસિશન ઉપર આવો. ડિસિશન ઉપર આવ્યા પછી એક્ઝિક્યુટિવ સ્ટેજ એના શરૂ થાય. ડિસિશન પછી એક્ઝિક્યુશન ચાલુ થાય. તો આની અંદર એમ થાય છે કે નહીં કે ખાલી વિચાર્યું એટલે વાત પૂરી થઈ ગઈ? ડિસિશન લીધું
હોય પણ
એટલે તમે ડિસિશન લીધું હોય તો પછી એક્ઝિક્યુટ શું કર્યું એકોર્ડિંગલી? નથી નથી લેવાનું. કામ તો વ્યવસ્થિત થવું જોઈએ ને. વિચારાયો તો ડિસાઈડ થવું જોઈએ, ડિસાઈડ થયું તો એક્ઝિક્યુટ થવું જોઈએ. બસ પ્રેક્ટિકલ સાઈડ જ આ છે. કોઈ પણ કામની આ પ્રેક્ટિકલ સાઈડ છે. સિન્સિયારિટી પૂરી આવવી જોઈએ, એના પ્રમાણમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ થવો જોઈએ, પ્રાયોરિટી ચેન્જ થવી જોઈએ અને વ્યવસ્થિત પ્રોસીડ થવું જોઈએ એક્ઝિક્યુટ થવા સુધી. સક્સેસ ઇઝ યોર, નહીતર કોઈ ગમે એટલો ટાઈમ આવી રીતે કાયદા કરો, એક વર્ષ ની ગમે એટલા વર્ષ નીકળી જાય, કઈ પોતાનો કે તું ચાલે છો તો તારે યાદ કરવું પડે છે કે હું જોઈને ચાલો, યાદ કરવું પડે છે, જોઈને ચાલે છે ને, ઠેસ નથી વાગતી, પડી જતી નથી, એવું થવું જોઈએ, યાદ કરવું પડે એ શું કામનું, શું યાદ કરવું પડે તો ક્યારેક યાદ કરો ને ક્યારેક ભૂલી જવાના, પછી શું યાદ ન કરવું પડે એવી ભાવના, તીવ્ર ભાવના થવી જોઈએ કે યાદ ન કરવું પડે, ભાવના ચાલુ કરીએ તો બધી ગડબડ નહીં થાય, એટલે ઘડીક યાદ કરીશ ને ઘડીક ભૂલી જઈશ, ઘડીક યાદ કરીશ ને ઘડીક ભૂલી જઈશ,
તમે તો કાલે અડધો રસ લીધો.